මීළඟට ගරු ජගත් පුෂ්පකාර මෙතුමා, ඔබතුමාට විනාඩි 8ක කාලයක් තියෙනවා.
මුලස්සන අරුඩ ගරු මන්තුමනි, අද ඉතාම වැදගත් කාරණා පිළිබඳ සාකච්ඡා කරන අවස්ථාවයි. මම විශේෂයෙන් මතක් කරන්න ඕන 1994 වර්ෂයේ ඒකට පේ ජනාධිපති අතිගරු චන්ද්‍රිකා බණ්ඩාරනායක මැතිනියගේ රජය විසින් මැතිවරණ ප්‍රකාශයෙන් සඳහන් කර ආකාරයට තරුණයනි හෙට නොවේ රට අදම බාර ගණ්ඩ කියලා ඒ වැඩපිළිවෙල අනුව විශේෂයෙන් ග්‍රාම නිලධාරි වසමකින් අපේ සාහන්ප්‍රිය මන්තුමා සඳහන් කරා වගේ වසමකින් තරුණයෝ 3 දෙනේ තරුණ තරුණයන් 35ට අඩු 3 දෙනේ තෝරාගෙන මේ සමෘද්ධි ව්‍යාපාරය 1995 ආරම්භ කරලා අද වෙන විට අවුරුදු 28ක් සම්පූර්ණ වෙනවා. මේ අවුරුදු 28 පුරාම අපි නොයෙක් ආකාරයේ දෙමදුකම තුරන් කිරීම සඳහා විවිධ රජයන් දේශපාලන වශයෙන් විවිධ තීන්දුව ගත්තා. පාල් සේරු දෙකක් දෙනවා කිව්වා, එකක් කපනවා කිව්වා, හඳෙන් හරි ගෙනල්ල දෙනවා කිව්වා, ධාන්‍ය රාත්තල් 8ක් දෙනවා කිව්වා, ඇට 8ක් දෙනවා කිව්වා, ජන සවිය දෙනවා කිව්වා. ඉන්පස්සේ තමයි මේ සමෘද්ධි ව්‍යාපාර තුනේ. එතන විවිධ රජයන්පත් වුණා. අර කිව්ව හාල් දීම, ධාන්‍ය රාත්තල් 8ක් දීම, ජන සවිය දීම, ඒක නායකයන් නායකයන් අතර වෙනස් වෙමින් ආවා. අමුතු අවුරුදු 28ක් මුලසන ආරෝඪ මන්ත්‍රීතුමනි මේ සමෘද්ධි ව්‍යාපාරය අකණ්ඩව අද තවදුරටත් පවත්වාගෙන යනවා. මේකට හේතු රාශියක් තියෙනවා. මේක සහනාධාර ව්‍යාපෘතියක් හැටියට ප්‍රමණක් නෙවෙයි ආරම්භ කරේ. එක පැත්තකින් සහනාධාර ලබා දෙනවා වගේම ගමේ සංවර්ධනය. මට මතකයි මූලික වකවානුව තුල අපේ තරුණ නිලධාරීන්ට රුපියල් 10,000ක් දීලා එයාට උපදෙස් දුන්නා. මේ රුපියල් 10,000ක ගමේ ශ්‍රමයත් එකතු කරගෙන විවිධ ව්‍යාපෘති ක්‍රියාත්මක කරන්න කියලා. සමහර ව්‍යාපෘති රුපියල් 10,000ක් තමයි රජයෙන් දුන්නේ. 1,03,400 ව්‍යාපෘති ගමේ ශ්‍රමයත් එකතු කරගෙන කළුගල් කඩන කෙනා කළුගල් දෙක කඩලා දුන්නා. මේසන් බාසුන් නැයි ශ්‍රමදායකත්වයේ දුන්නා. එහෙම එකතුල අත්බැඩ දීලා වැව් හැදුවා, අමුණු හැදුවා. ඒ කාලේ විශාල අගය ගිරීමක් කරා. ඒ නිලධාරී අගය ගිරීමක් කරා. මට මතකයි විශේෂ බාර ගරු අමාත්‍යතුමා හැටියට එස්.පී. දිසානායක ඇමතිතුමා මේ නිලධාරී හොඳම නිලධාරී තෝරගෙන ඉන්දියාවට එක්ක ගියා. ඒක නිලධාරීන් බොහොම ඇගේම සම්බන්ධව බොහොම කැමැත්තෙන් ඉතාම උනන්දුවෙන් කටයුතු කරා. හැබැයි පසු කාලීනව මේ ඇගේම නැතිව ගියා. ඒ ප්‍රතිඵලයක් ඇටියට ඊළඟට ඒ ව්‍යාපාරය තුළ කොන්ත්‍රාත්කරුව බිහිවෙන්න පටන් ගත්තා. ඒක දුන්නා සමෘද්ධි බලකායට, ග්‍රාමීය සංවිධානයට කොන්ත්‍රාත් කිරීමේ භාණ්ඩාගාර චක්‍රලේඛණින් ගරු ඇමතුම දුන්නා. හැබැයි අපි ආරම්භ කරපු පරමාර්ථය වෙනස් වුණා. ඒ වගේම මේ වැඩසටහන ශුද්‍ර මූල්‍ය වැඩසටහන හැටියට ශුද්‍ර මූල්‍ය කටයුතු පිළිබඳ මනා නිපුණත්වයක් තිබුණා. අපේ මිත්‍රරත්න මැතිතුමා, හම්බන්තොට හිටපු දිසාපතිතුමා වගේ එහෙම නිපුණත්වයක් තිබුණ පිරිසක් තමයි කටයුතු කරේ. හැබැයි ඉන් පස්සේ පත් වෙන ඒ ප්‍රධානීන්ට මේක ආරම්භයේ අදහස අරමුණ දන්නේ නැහැ. මේ සමෘද්ධි ව්‍යාපාරණ වෙච්ච පළවෙනි හෙනපතිය තමයි ඒක. අපේ ගරු ඇමතිතුමාලගේ අවධානයට යොමු කරනවා. එතන මිත්‍රත්න මැතිතුමා ශුද්‍ර මූල්‍ය වැඩසටහන ආරම්භ කරා වගේම එදා ව්‍යාපාරයේ නිර්මාතෘවරුන් පඩංගත්ත ව්‍යාපාරය මං හිතන්නේ කවුරුපත් කරත් ඔබතුමාන්ට මං කියනවා මේකේ ආරම්භක වැඩසටහන දන්න අය පත් කරන්න ඕන. එහෙම නැත්නම් මේ වැඩසටහන අවබෝධයක් අරගෙන කටයුතු කරන්න. එහෙම නොවුනොත් අද වෙන තත්ත්වයට පත් වෙලා තියෙන්නේ මේ ආකාරයට කියන එක මම විශේෂයෙන් මතක් කරන්න ඕන. ඒ නිසා මේ සවිගල් ගැම්මේ විශාල වැඩ කොටස මේ ගරු මැති ඇමතුමාලා වැඩ කටයුතු කරා. මං දන්නවා මේ සම්බන්ධව අපේ ශේමසිංහ ගරු මන්තුමා රාජ්‍ය ඇමතුමා හැටියට සමහර අපේ ප්‍රතිලාභීන්ට ඒ වකවානුව තුළ රුපියල් 100,000 දක්වා අධිසීතකරණයක් වෙන්න පුළුවන්, ජුකී මැසිමක් වෙන්න පුළුවන්. ඒ සඳහා රුපියල් 50,000ක් 50%ක ආධාරයක් දුන්නා. හැබැයි ඒ ආධාර දීමෙන් පස්සේ ඒ දුන්න වැඩසටහනවල මෙය කොයි ආකාරයට කඩවුතු කරාද කියන එක අධීක්ෂණ වැඩ පිළිලක් තිබුණේ නැහැ මත්තම. ටුකේ මැෂින් එක දීලා මාස් පතා මේ මැෂින් එකෙන් අමතර ආදායම කොච්චර හෙව්වද? කොයිතරම් දුරට ආදායම වැඩි වුණාද? මේ අධීක්ෂණ වැඩ පිළිලක් කරේ නැහැ. මේ සඳහා අවශ්‍ය ඔබතුමාගේ ඔළුවේ තිබුණාට ගරු රංජිත් සීයපල්ල පිටියේ මැතිතුමාගේ ඔළුවේ තිබුණාට අදහස හැබැයි ඒවා ක්‍රියාත්මක කරන නිලධාරීන් තුළ ඒ ගැන කටයුතු කරන්න බැරි වුණා. ඒ නිසා තමයි මේ වැනි විවේචන වලට අද මොන දෙන්න සිද්ධ වුණේ. එයාගේ වගකීමක් තියෙනවා. රජය මෙච්චර විශාල මුදල් ප්‍රමාණයක් දුන්නා. අධිසීතකරණයක් දුන්නා. අයිස් පැකට් හදලා විකුණනවා. මාසෙකට මෙච්චර ආදායමක් හොයනවා. ජුකී මැෂින් වලින් මෙච්චර ආදායමක් හොයනවා. මේක අධීක්ෂණය කරනවා. සංඛ්‍යාත්මක මෙන්න මේ පුද්ගලයාගේ වෙනදාට වඩා ආදායම මෙච්චර වැඩි වුණා කියලා කටයුතු කරනවා. ඒ පමණක් නොවේ. මේ සඳහා ඊට අමතරව
තව විනාඩි දෙකක් කාලයක් තියෙනවා.
කරෝ අපේ මතුමාගේ විනාඩි 3ක කාලයක් මම ඉල්ලා ගන්නවා. හරි. ඒ නිසා අපි විශේෂයෙන් මතක් කරන්න ඕන අපි මරණයකදී සමාජ ආරක්ෂණ වැඩසටහන මරණයකදී ආධාර දෙන්න. දරු උපතකදී ආධාර දෙන්න වැඩසටහන. රෝහල් ගත වීමේදී ගෘහමූලිකයා රෝහල් ගත වීමේදී දින 7කට වැඩි හිටියොත් ඒ ආධාරයක් දෙන්න. ඒ වගේම විවාහ වීමේදී අඩු ගාණේ සඳහා ආස්තුවක් ගෙවන්න එහෙම වැඩපිළිලක් තිබුණා. පැගරු ඇමතුමනි එදා ඒ සඳහා සංචිතයේ ප්‍රාදේශීය ලේකම් කාර්යාලයට සල්ලි යවුවා. එදා කිව්වේ ගරු එස්.පී. දිසානායක ඇමතුමා කිව්වා සතියක් ඇතුළත මරණයක් වුණා නම් 7 දවසේ දාන්න ඉස්සෙල්ලා සල්ලි දෙන්න කියලා. හැබැයි සමාජ ආරක්ෂණ අරමුදලේ මුදල් ටික අද මාස ගණන් එන්න ඕන කොළඹට කියලා ගන්න. දෙදෙනි මේ අධහැරියට පත් වෙන වැඩ සනහන් කරන්න දෙන්න එපා. මේ සම්බන්ධව අවබෝධ කරගන්න. අපි සමෘද්ධි බැංකු පද්ධතිය මෙතන තිබෙන වසාලම වැදගත්කම මේක පරිගණකගත ගැට කිරීමේ වැඩසටහන අපි 2008 ආරම්භ කරා. මොණරාගලින් අපි ආරම්භ කරේ මම ඒකට නියෝජ්‍ය ඇමතිවරයා හැටියට 2005 අවුරුද්දේ. ඒ වගේම හම්බන්තොට දිස්ත්‍රික්කයේ රත්නපුරෙන් අපි පටන් ගත්තා. මේ පටන් අරන් ආරම්භ කරගෙන ගියා. අපි ආරම්භ කරන්න පයිලට් ප්‍රොජෙක්ට් එක පටන් ගත්තා. තාම ඉවර නැහැ. දැන් පටන් ගත්තේ අපි 2005 2006 තාම ඉවර නැහැ. ඉතින් මොකද්ද මේ බලාපොරොත්තු වෙන්නේ? මම මේක තමයි කිව්වේ ඇමතුමාලට කොච්චර වුණා තියුණත් මේක ක්‍රියාත්මක කරන නිලධාරින්ට මේක අවශ්‍යයි. ඒ නිසා තමයි සමෘද්ධි ව්‍යාපාරය තුළ තියෙන්නේ. ඉතින් මෙතෙන්දී ආරම්භ කිරීම ප්‍රධාන ප්‍රශ්නයක් වුණා. ශේෂ පිරික්ෂුම් සමනය නොකිරීම. මට මතකයි කාලේ මම නියෝජ්‍ය අමාත්‍යවරයා හැටියට මතක දීර මහත්තයා හිටියේ විගණන අංශයේ බාර මතක දීර මහත්තයා වෙනම ටීම් එකක් දාලා මේක ට්‍රයල් බැලන්ස් කරලා පටන් ගන්න.
කාලේ අවසන්.
ට්‍රයල් බැලන්ස් කරලා පටන් ගන්න. මේ කරගෙන ගියා. මේවා කරා නම් මේ නැහැ. සමහර බැංකුවල කෝටි ගණන් වංචා වෙලා තියෙනවා. කෝටි ගණන් දූෂණය වෙලා තියෙනවා. මේවා පිළිගන්න ඕනේ. ඒ වගේම මේව ආරක්ෂා කරගෙන සමහර බැංකුවල විශාල ලාභ ලබනද කර්මනාකාර මහත්මාත්මේ සමෘද්ධි සංවර්ධන නිලධාරී මහත්මාත්මීන් ඉතාම වගකීමෙන් කටයුතු කරා. අපි සමෘද්ධි බැංකුවට කිව්වට මේක වැරදි. හුඟක් අය කියනවා මහා බැංකුවේ නෑ කියලා. මේක සමෘද්ධි බැංකුව නෙවෙයි සමෘද්ධි බැංකු සංගමය. සමෘද්ධි බැංකු සංගමය. මේක මේ වැරදි සමෘද්ධි බැංකුව කියලා පිළිසෙට කියනවා. මේක පාලක මණ්ඩලයක් තියෙනවා. සමාජික පත් කරන ඡන්දය පත් කරන පාලක මණ්ඩලයේ සභාපතිවරයා. මේ තීන්දුවකට
නෑ අනුමත කරලා පිටිය මැත්තමයි
මේක පහසුව සඳහා තමයි අපි විශේෂයෙන්ම කිව්වේ මේ පහසුව සඳහා පරිගණකගත කිරීම වැඩසටහන කරා එමැතුමනි මම කියනවා මේ කරන්න ඇති නිලධාරීන් නම්
පිළිගන්න
එළියට දාලා මේ වැඩසටහන ක්‍රියාත්මක කරන්න ඔබතුමාගේ
අවධානය
යොමු කරන්න කියලා මම ඉතාම ආදරෙන් ඉල්ලා සිටින නිසා මේ වැඩසටහන වෙනත් කාටවත් දීමට නෙවෙයි ඉතාම කැපවීම ආරම්භ කරපු තරුණ පිරිස ආරම්භ කරපු වැඩසටහන හොඳට වැඩ කරන පිරිස් ටික අගය කරමින් හොරු වංචනිකයන් දූෂිතයින් ඉවත් කරලා මේ වැඩසටහන තවදුරටත් ක්‍රියාත්මක කරගෙන යන්න මේ ව්‍යාපාරයේ ලොකු බයක් තියෙන මේක වහලදායි මම නැති කරන මේ කැපුණ නිලධාරී අවුරුදු 25ක් තියක් එයත් අගය කරමින් කටයුතු කරන්න කියලා ඉල්ලා සිටිමින් මට මේ ගැන විශාල වශයෙන් අදහස් දක්වන්න උමනා තිබුණත් කාල වේලාව හරස් වෙන නිසා කනගාටු වෙමින් මේ ව්‍යාපාරය සාර්ථකව දිනෙන් දිනු වේවා. ඒ වගේම මේකෙදි අවසාන වශයෙන් කියන්න ඕන කවදාකවත් නිලධාරීන්ට දේශපාලන වශයෙන් බලපෑම් කරේ නැහැ. හැබැයි පහුගිය කාලේ ඔය විපක්ෂ නායකතුමනි හරිසිල්ල මහත්තයාගේ ආණ්ඩුව කාලේ ලැයිස්තුවක් එව්වා තමුන්නාස්සලට. ලැයිස්තුවක් එව්වා. ගරු හරිසිල්ල ආචාර්යතුමා ඒ අමාත්‍යංශයෙන් ලැයිස්තුවක් එව්වා. එතකොට හයිබ්‍රිඩ් තියෙන අයටත් ලැයිස්තුවේ නම තිබ්බා. රිමෝට් කන්ට්‍රෝල් එකෙන් ගේට්ටු අරින මිනිහටත් සමෘද්ධිය ලැබුණා. මේක තමයි ලැබිය යුතු අයට ලැබෙන්නේ නොලැබෙන්නත් නොලැබිය යුතු අයටත් ලැබෙන්නත් හේතුව. ඒ නිසා තමයි අද අස්වැදුම මේ සමීක්ෂණයක් කරලා හොඳ අය පිරිස තෝරාගෙන ඒ සඳහා පිරිස අතර විරෝධතාවයක් තියෙනවා. ඒ විරෝධතාවය ගැන නැවත සලකා බලලා කටයුතු කරන සාධාරණ ඉෂ්ට කිරීම වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරන්න කියලා සිටමින් මම නියඳුනවා.
බොහොම ස්තුතියි. Next honorable Dr. Harsha Desilla, you have 7 minutes.
Yo, 7?
Yeah, only 7.
අපි මේ පනතට විරුද්ධ නැහැ. මේ ගැසට් එකට විරුද්ධ නැහැ. මේක අපි කාලයක් තිස්සේ කතා කරපු දෙයක්. දැන්වත් මේක සාර්ථකව කරගන්න අවශ්‍ය ශක්තිය ලබා දෙන්න ඕනේ. හැබැයි මේක ගැටලු කිහිපයක් තියෙනවා. ඒ පිළිබඳව විතරක් මම අවධානය යොමු කරන්න. මේ දර්ශක 22ක් යටතේ නිර්මාණය කරපු මේ මල්ටි ඩෙප්‍රවේෂන් ස්කෝ කියන එක බහු අහිවිමීම් ලකුණු ප්‍රමාණය මත තමයි මේ ගෙවීම් කරන්න පුද්ගලයන් තෝරගන්නේ. මේක අධ්‍යාපනයේ සෞඛ්‍ය මේ ඔක්කොම තියෙනවා. දැන් 137ක් අයදුම් කරාට ඇමතිවරයා පොඩ්ඩකට කලින් කිව්වා 132 හමාරක් තමයි අත්වශයෙන්ම මේ තහවුරු කරලා තියෙන්නේ කියලා. දැන් සමෘද්ධිය ලැබෙන කට්ටිය ඉන්නවා 116,017ක් විතර. පොරොත්තු ලේඛනයක් තියෙනවා 106ක විතර. ඔය මට කලින් කතා කරපු ගරු හිටපු ඇමතිතුමා කිව්වේ ඔය පොරොත්තු ලේඛනය ගැන. හරි, ඒකට හේතුව තමයි ලෝකයේ කරලා තියෙන සියලු සමීක්ෂණ වලින් පෙන්නලා තියෙනවා මේ සමෘද්ධි ව්‍යාපාරයේ තුල තියෙන අසාධාරණත්වය. මම ඒ ගැන පොඩ්ඩකින් කියන්න. හරි, ඒ ලේඛනය තමයි ඔය කියන්නේ. හරි, එතකොට ඒ ලැබිය යුතු පුද්ගලයන්ට නොලැබීම නිසා අවුරුදු ගාණක් තිස්සේ. ඊළඟට වකුගඩු රෝගීන්ට වැඩිහිටියන්ට අපි ඉස්සර කිව්වා ආබාධිත කියලා. මම අතවශ්‍යම යමක් සදාහන් කරන්න කැමති, මේ ගැසට් එකේ තියෙන්නේ වෙනස් හැකියාවන් තියෙන තැනත්තන් කියලා. මම ඉතාමත්ම හොඳයි. අපි යම් කිසි දියුණු තැනකට මේ රට ගෙනල්ලා තියෙනවා. මම රජයේ අනිත් ආයතන වලටත් කියනවා මීට පස්සේ ආබාධිත වෙනුවට වෙනස් හැකියාවන් තියෙන, not disabled but differently able කියලා පාවිච්චි කරන්නේ වචනේ අතිශයින් හොඳයි. රජයේ අනිත් ආයතන වලට පාවිච්චි කරා. මේ කට්ටියත් 105,000ක් විතර ඉන්නවා. එතකොට මේ අස්වැසුම ලැබෙන ගෘහස්තයක මේ කට්ටියත් ඉන්නවා නම්, එතකොට අස්වැසුමට අමතරව අර වැඩිහිටි මුදලක් ලැබෙන්න ඕන. දැන් බහු අහිමිවීම් ලකුණු වලට අනුව ගරු සභාපතිතුමා මේ ලයිස්ව 132 හමාර සහ තව කීයක් හරි ඇතිනේ, මසන්න 103,400ද කියලා. අපි කියමු 135ක් කියලා. මේ 135 120ට අඩු කරන්න වෙනවා. එතනින් ඔය ලයිස්ව දැම්මට ඒකෙන් තෝරගත්තට හැමෝටම ලැබෙන්නේ නැහැ. මට තේරෙන විදිහට 120කට පමණයි මේක ලැබෙන්නේ. හරි, ඊට පස්සේ මේ 120 ග්‍රාම සේවා කොට්ටාස මට්ටමින් ප්‍රදර්ශනය කරන්න ඕනේ. ඊට පස්සේ පැමිණිලි ඉදිරිපත් කරන්න පුළුවන්, අභියාචනා ඉදිරිපත් කරන්න පුළුවන් කියලා කියනවා. දැන් අපි මුදල් කාර්ක සභාවේ ඉන්නකොට ප්‍රශ්නයක් ඇති වුණා. මේ වෙල්ෆෙයාර් බෙනිෆිට්ස් බෝඩ් මොකද සුභසාධක ප්‍රතිලාභ මණ්ඩලයේ සභාපතිවරයා ඇවිල්ලා කිව්වා ඔහුට ලොකු ප්‍රශ්නයක් තියෙනවා. මොකද සමෘද්ධි නිලධාරීන් මේ සර්වේ එක කරන්න සූදානම් නැහැ. මොකද ඒකට හේතුව වැරදි දත්ත සටහන් කරොත් දත්ත දීපු කෙනත් ලත්ත ලබාගත්ත නිලධාරියාට මහේස්ත්‍රාතුසාවියකින් වැරදිකරුවා වුණොත් දඬුවම් කරන්න පුළුවන්, අවුරුද්දක් හිරේ අරින්න පුළුවන්, රුපියල් 10,000ක් දඬුවම් ගහන්න පුළුවන්. ඒ නිසා මොන් මේක ස්ට්‍රයික් කරේ නැහැ. 22,000ද කොහෙද මේ කණ්ඩායම කරේ නැහැ. මෙතන විපක්ෂයේ අපි මේ ප්‍රශ්නේ ගැන කතා කරනකොට අපි කිව්වා එහෙම නෙමෙයි, රජයේ නිලධාරීන් උනාන ඒ කට්ටියට රජයේ වගකීම බාර දුන්නා නම් ඒක කරන්න ඕන. හරි, ග්‍රාම නිලධාරී බොහෝ දෙනාත් මේකට සම්බන්ධ වුණා කරේ නැහැ. මේක සැබටාජ් කරා. ඉතින් ඒ නිසා මේ උපාධාරීන් හරහා මේ වැඩේ මේ සර්වේ එක කරලා අවසන් කරලා තියෙනවා. දැන් ඒකෙන් වෙච්ච එක හොඳ දෙයක් තියෙනවා. ඒ තමයි දේශපාලන ભેදයකින් තොරව යම් කිසි විදිහකට මේක උනායයි කියලා අපිට සලකන්න පුළුවන්. මොකද අර කලින් සමෘද්ධිය කපන එක සමෘද්ධියට දාන එක දේශපාලනය කරපු කට්ටිය මේකෙන් ඉවත් වෙච්ච නිසා ඔවුන්ගේ ස්වේච්ඡාවෙන් අවස්ථාවක් ලැබුණා මේ මේ ස්වාධීන පුද්ගලයා හරහා මේක කරන්න. ඉතින් ඒ නිසා මේ සමෘද්ධි නිලධාරීන් ගැන දේශපාලන ගැන මම මෙතන කතා කරන්න විනාඩි 7න් බැරි නිසා මම කරන්න යන්නේ නැහැ. නමුත් දිගින් දිගටම මේ දේශපාලනය කරන්නේ වුණා. මමත් ආසනයක් නඩත්තු කරන මේ ග්‍රාස් රූට්ස් දේශපාලනයක් හැටියට මම දන්නවා. හරි. දැන් මේක කොච්චර දේශපාලනය කරන්නේ වුණාද කියලා කියනනම් ගරු සභාපතිතුමා 158 මම සභාගත කරන්න කැමති මෙන්න මේ ඩොකියුමන්ට් එක හැන්සත් ගත කරන්න යුනිසෙෆ් එකෙන් කරලා තියෙන 2020 මේකේ කියනවා එක්ස්ක්ලූෂන් එරර් එකක් තිබ්බා 158. මොකද එක්ස්ක්ලූෂන් එරර් කියන්නේ? කියන්නේ ලැබිය යුතු අයට සමෘද්ධිය ලැබුණේ නැහැ. 100කට සමෘද්ධිය ලැබෙන්න ඕන නම් 100ක් ලැබෙන්න ඕන නම් 58 දෙනෙක්ට ලැබුණේ නැහැ. කවුද ඒ කට්ටිය? කොහොමද ඒ කට්ටිය වයින් කරේ? හාලයක් තිස්සේ මිනිස්සුන්ට ඒ අවාසනාවන්ත දෙයට මුහුණ දෙන්න සිද්ධ වුණා.
2 minutes.
Right. හරි. එතකොට මේක තමයි දේශපාලනය කරන්නේ. මේක තමයි අපිට අවශ්‍ය කරන්න අවශ්‍ය වෙලා තිබුණේ අයින් කරන්න. ඉතින් මේක මේ හරහා සිද්ධ වෙනවා නම් අපි සතුටු වෙනවා. ඊට පස්සේ මේ මේ සමෘද්ධිය මේ බැංකු ගැන කතා කරනකොට සමෘද්ධි දිවිනැගුම තනිකර දේශපාලන වැඩක් කියන එක අපි අලුතෙන් කතා කරන්න ඕනේ. බැසිල් රාජපක්ෂ වකට ඇමතිවරයා තමන්ගේ පුද්ගලික දේශපාලන වැඩ කටයුතු කර හදා ගන්න තමයි ඔය වැඩේ කරේ. දැන් ඒ බැංකු කිසි කෙනෙක් කවදාකවත් රෙගුලේට් කරේ නැහැ. නියාමනයට අහුුනේ නැහැ. ඒ වෙනුව ඒට මදිවට විගණනය කරෙත් නැහැ විගණකාධිපතිවරයා යටතේ. මේකේ මොනවද සිද්ධ වුනේ? කාටද මේ සල්ලි දුන්නේ කියන ප්‍රශ්නේ දිගින් දිගටම මතුවෙනවා. 2018 රනිල් වික්‍රමසිංහ අගමැතිතුමා කිව්වා මේක මහ බැංකු යටතට ගේනවා කියලා. හැබැයි උනේ නැහැ. හරි. ඊට පස්සේ ආපු කට්ටිය කරෙත් නැහැ. දැන් ජනාධිපති රනිල් වික්‍රමසිංහ මහත්තයා කියනවා මේක කරනවා කියලා. ඒක සිද්ධ විය යුතුයි. අපි 100%ක් ඒකට සහයෝගය ලබා දෙන්න සූදානම්. හැබැයි දැන් නිතිපතා මේ සමෘද්ධි බැංකුවට මුදල් ලැබෙන්නේ නැහනේ. මොකද සමෘද්ධි බැංකුව හරහා නෙවෙයි කෑෂ් ට්‍රාන්ස්ෆර් එකකින් මේක දෙන්නේ. එතකොට කොහොම මේකට සල්ලි? හරි. එතකොට මේ සල්ලි කොහෙන්ද එකතු කරගත්තේ? මේ විනිවිදභාවයකින් තොරයි කියලා ගරු ඇමතුමාම කිව්වා. හරි. එතකොට මේක විගණනයකට ලක් වෙනකොට මේ කට්ටිය කොහොමද මේ මුදල් පුද්ගලයන්ගේ මුදල් පාවිච්චි කරන්නේ? කොහොමද මේකේ ඩිවිඩන්ස් දෙන්නේ කියන එක පිළිබඳව ගැටලුවක් තියෙනවා. ඉතින් ඒ නිසා මේක අපිට අවශ්‍ය වෙලා තියෙන දේ
කරන්න.
මේකේ දැන් මේකේ පොඩි ගැටලුවකුත් තියෙනවා. يعني සමෘද්ධිය එනකොට මේ අනිත් වැඩසටහන් ලින්ක් එකක් තිබ්බා. දැන් ලින්ක් එකක් නැහැ. හරි. එතකොට කොහොමද අවුරුද්දකින් හෝ අවුරුදු දෙකකින් හෝ තුනකින් මේ දරිද්‍රතාවයෙන් ගොඩ එනවා කියන එක මනින්නේ? මොකද්ද ලින්ක් එක? එතකොට ඕකොල්ලෝ සමෘද්ධි බැංකුව තියා ගන්නවද? සමෘද්ධිය හරහා කරන අනිත් වැඩ කටයුතු කරනවද? දැන් මට එක මන්ත්‍රීවරයෙක් කිව්වා මේ කෑෂ් බෙදෙනක 5%යි 95%ක් තියෙන්නේ අනිත් වැඩ. එතකොට සමෘද්ධියකුත් තියාගෙන අස්වැසුමත් තියා ගන්නවද? දෙකක් ඕනද නැද්ද? මං හිතන්නේ මේක මීට වඩා අපි දීර්ඝව සාකච්ඡා කරන්න ඕනේ. දේශපාලන මේ අත්ගැහිලි වලින් අතපොයි වලින් මේකයි. මම අවසාන වශයෙන් කියන්නම් දරිද්‍රතාවයෙන්ම මිනිසුන්ව ගොඩ ගන්න ඕන නම් කවුද කියලා තිබ්බනේ? මාළුවෙක් නෙමෙයි බිලිපිත්තක් දෙන්න කියලා. I'm binding up sir. බිලිපිත්තක් දෙන්න කියලා. දඹුල්ලේ අපි පටන් ගත්ත හදන්න මේ පළවෙනි සීත මේ මොකක්ද ඒකට කියන්නේ? තෙතමනය හා උෂ්ණත්වය පාලනය කරපු ගබඩාව මෙට්‍රික් ටොන් 5000. හරි. 2019 චන්ද දවසේ වෙනකොට ඒකට 90%ක් වැඩ ඉවර වෙලා තිබුණේ. දැන් අවුරුදු 3.5ක් වෙනවා තාම වැඩ ඉවර නැහැ. කෘෂිකර්මයේ ලෙදිලා ඉන්න ගොවි මහත්තයව දරිද්‍රතාවයෙන් ගොඩ ගන්න ඕන නම් කරුණාකරලා ඒක ඉවර කරන්න. මට ඉන්දියාවේ මහ කොමසාරිස් කාර්යාලයේ කට්ටිය කතා කරලා කිව්වා ඉල්ලීමක් කරන්න කියලා. මම ඔෆිෂියලි ඉල්ලීමක් කරනවා මේ පාර්ලිමේන්තුවේ. මුදල් අඩුකමක් තියෙනවා නම් ඉන්දියා මහ කොමසාරිස් කාර්යාලයෙන් ඉතුරු මුදල් ටික අරගෙන කරුණාකරලා දඹුල්ලේ පටන් ගත්ත මේ ඒ වෙයාහවුස් එක ඉවර කරා. එහෙම තමයි අත්ත වශයෙන්ම දෛත්‍යතාවය නැති කරන්න පුළුවන්. බොහොම ස්තුතියි.
Thank you. Next honorable Thavaraja Kalaiarasan, you have 8 minutes.
தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர்களே, இன்றைய தினம் வறுமையை ஒழிக்கும் நோக்கோடு குறைந்த வருமானம் பெறும் குடும்பங்களுக்கான வாழ்வாதாரத்தை உயர்த்தும் நோக்கோடு மனித நலனுடைய திட்டத்தின் இன்று நாங்கள் பேசிக்கொண்டிருக்கின்றோம். உண்மையிலே இந்த நாட்டில் வறுமை கோட்டின் கீழ் வாழுகின்ற மக்களுக்கான இந்த திட்டம் என்பது உண்மையிலே வரவேற்கத்தக்கக்கூடிய ஒரு திட்டமாக பார்க்கப்படுகிறது. குறிப்பாக ஏற்கனவே சமுத்தி வறுமை ஒழிப்பு திட்டம், அதேபோன்று ஒவ்வொரு அரசாங்கங்களும் வருகிற பொழுது பல திட்டங்களை நடைமுறைப்படுத்தியிருந்தாலும் அவ்வாறு தெரிவு செய்யப்பட்ட பயனாளிகள் அந்த வறுமையிலிருந்து நீங்கி இருக்கிறார்களா, அல்லது தெரிவு செய்யப்படுகிற பயனாளிகள் பொருத்தமானவர்கள் தெரிவு செய்யப்பட்டிருக்கிறார்களா என்கின்ற பல விடயங்களுக்கு பல கண்காணிப்பு செலுத்த வேண்டிய ஒரு சூழல் இருக்கின்றது. குறிப்பாக எங்களுடைய சில பிரதேச செயலகங்களை நாங்கள் பார்க்கிற பொழுது அங்கே கிராம சேவையாளர், சமுத்தி அபிவிருத்தி உத்தியோகர், அபிவிருத்தி உத்தியோகர் என்கின்ற அடிப்படையில் பலர் பணியாற்றுகின்றார்கள். சில பிரதேச செயலகங்களிலே பழைய தகவல்களை வைத்து அந்த தெரிவுகள் நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. உண்மையிலே அவ்வாறான தெரிவுகளை எங்களுடைய நிதி ராஜாங்க அமைச்சர் அவர்கள் சரியான குழுக்களை அமைத்து உண்மையிலே இந்த பயனாளிகள் பொருத்தமானவர்களாக தெரிவு செய்யப்பட வேண்டும். இன்றே வறுமை ஒழிப்பு திட்டம் என்ற அடிப்படையில் பல திட்டங்களை அரசாங்கங்கள் நடைமுறைப்படுத்தி இருந்தாலும் அந்த திட்டங்கள் இந்த நாட்டிலே கீழ்மட்ட அல்லது அடிமட்ட வறுமையில் இருக்கிறவர்கள் அந்த திட்டத்தினூடாக அவர்கள் அந்த வறுமை சூழலிலிருந்து அவர்கள் மீண்டெழுந்திருக்கிறார்களா என்கின்ற விடயத்தையும் நாங்கள் பார்க்க வேண்டும். எனவே இவ்வாறான திட்டங்கள் செய்கின்ற பொழுது நாங்கள் ஒவ்வொரு மாவட்ட ரீதியாக ஒவ்வொரு கைத்தொழிற்பேட்டைகளை உருவாக்கி ஒரு நிலையான வருமானம் பெறக்கூடிய வகையிலே திட்டங்களை நாங்கள் ஒரு நீண்டகால திட்டமாக தயார்படுத்த வேண்டும். குறிப்பாக மட்டக்களப்பு மாவட்டத்திலே பிரண்டெக்ஸ் என்று சொல்லப்படுகின்ற ஒரு புடவை கைத்தொழிற்சாலை உருவாக்கப்பட்டு அதிலே 4,500 மேற்பட்ட பெண்கள் வேலை செய்கின்றார்கள். அவர்கள் தொடர்ச்சியான வருமானத்தை பெறுகிறார்கள். அவ்வாறான திட்டங்களை உண்மையில் இந்த வறுமை ஒழிப்பு திட்டத்தின் கீழ் தெரிவு செய்து நடைமுறைப்படுத்துவது பொருத்தமாக இருக்கும் என்று நான் நினைக்கின்றேன். குறிப்பாக எங்களுடைய நாட்டை பார்க்கின்ற பொழுது 2019 உலக வங்கியின் அறிக்கையின்படி இந்த நாட்டிலே 3 மில்லியன் மக்கள் வறுமை கோட்டின் கீழ் வாழுகின்றவர்களாக கணிப்பீடு செய்யப்பட்டிருந்தார்கள். ஆனால் இந்த நாட்டிலே கொண்டுவரப்பட்ட அதாவது ஒரு பொருத்தமற்ற ஒரு தூரநோக்கமற்ற அரசியல் கொள்கையினூடாக கொண்டுவரப்பட்ட சில திட்டங்களினூடாக இந்த நாடு வறுமையை நோக்கி பயணித்தது. 2019 இந்த நாட்டின் ஜனாதிபதி அவர்களால் கொண்டுவரப்பட்ட விவசாய திட்டங்களிலே குறிப்பாக ரசாயன உரம், ரசாயன நாசினிகள் போன்ற விடயங்களை நிறுத்தியதன் காரணமாக இந்த நாடு மிக மோசமான ஒரு பொருளாதார பாதிப்பை சந்தித்தது. இதனால் பல விவசாயிகள், அந்த விவசாயத்தை நம்பி வாழ்ந்த மக்கள் மிக மோசமாக பாதிக்கப்பட்டார்கள். வறுமையின் உச்சத்துக்கு சென்றிருந்தார்கள். ஆனால் இன்றும் அந்த வறுமையிலிருந்து இந்த மக்கள் மீளக்கூடிய வகையிலே இல்லை என்பதைத்தான் சொல்ல முடியும். ஏனென்றால் இன்றே அரசாங்கம் உரமானியத்தை வழங்கியிருந்தாலும் அல்லது குறைந்த விலையிலே உரங்களை வழங்கியிருந்தாலும் ஆனால் நெல்லுக்கு போதிய விலை இல்லாத ஒரு சூழல் இருந்து கொண்டிருக்கின்றது. இது இவ்வாறு இருக்கிற பொழுது இந்த நாட்டிலே உங்களுக்கு தெரியும், நாங்கள் நீண்ட காலமாக தமிழினம் இந்த நாட்டிலே ஒரு சுதந்திரமாக நிலையாக வாழ வேண்டும் என்ற அடிப்படையில் நாங்கள் பல போராட்டங்களை முன்னெடுத்து மேன்மதங்கி ஜனாதிபதி அவர்கள் நேற்று எங்களை கூப்பிட்டு ஒரு கலந்துரையாடலை நாங்கள் செய்தோம். அந்த கலந்துரையாடலிலே தற்காலத்திலே இந்த நாட்டிலே நடைபெற்றுக் கொண்டிருக்கின்ற தொல்பொருள் சம்பந்தமாக, வன பாதுகாப்பு திணைக்களம் சம்பந்தமாக இவ்வாறு பல பிரச்சனைகளை நாங்கள் பேசியிருக்கிற பொழுது நான் இன்று ஒரு விடயத்தை அறிகிறேன். திருகோணமலை மாவட்டத்திலே திருக்கோணேஸ்வர ஆலயத்திற்கு அருகாமையில் இருக்கின்ற திருக்கோணேஸ்வர வில்லூன்றி கந்தசுவாமி ஆலயத்திற்கு அருகாமையில் ஒரு புதிதாக புத்தர் சிலை ஒன்றை வைப்பதற்கும், தாய்லாந்திலிருந்து புத்த பிக்குகளை வரவழைத்து ஒரு பாரிய திட்டமிடலை செய்வதற்குரிய திட்டங்களை போடுவதாகவும் அங்குள்ள மக்கள் எனக்கு தெரிவித்திருக்கிறார்கள். உண்மையிலே நாங்கள் நேற்று பேசுகிறோம் இந்த நாட்டின் தற்போதைய நிலைமை சம்பந்தமாக. இன்று நாங்கள் அறிகிறோம் மீளவும் திருகோணமலை மாவட்டத்திலே புதிதாக ஒரு புத்தர் சிலை வைப்பிருக்கின்ற விடயத்தினை, உண்மையிலே இவ்வாறான விடயங்களை நான் வன்மையாக கண்டிக்கின்றேன். இந்த நாட்டிலே நாங்கள் சமாதானத்தை ஏற்படுத்த வேண்டும், பொருளாதாரத்தை மேம்படுத்த வேண்டும் என்ற பல திட்டங்களை நீங்கள் முன்னெடுத்தாலும் முதலிலே இந்த சமூகங்களுக்குள் பிரச்சனை வராத விடயங்களை கையாளுங்கள். இன்று சமாதானத்தை பேசுகிறீர்கள், ஒரு பக்கம் ஆலய ரீதியான அடக்குமுறையை செய்கிறார்கள், மறுபுறம் எங்கள் மக்கள் மீது திட்டமிட்ட நிலக வணிகத்தை தொடர்ச்சியாக செய்கிறீர்கள். இவ்வாறான விடயங்கள் இந்த நாட்டிலே தொடர்ச்சியாக நடைபெறுகிற பொழுது எந்த விடயத்தை நீங்கள் கட்டியெழுப்ப முடியும்? முதலிலே எங்களுடைய இந்த நாட்டில் வாழ்கிற தமிழர்களுடைய பிரச்சனைக்கு தீர்வு காண்பதற்கு முன்பாருங்கள். நாங்கள் இந்த நாட்டிலே வாழ்பவர்கள், இந்த நாட்டுக்குள்ளே தீர்வை விரும்புபவர்கள். ஆனால் உங்களுடைய மனங்களிலே நல்ல சிந்தனை இல்லை என்பதனைத்தான் ஒவ்வொரு விடயமும் எடுத்துக்காட்டிக் கொண்டிருக்கின்றது. குறிப்பாக சரத் விஜயசேகர என்று சொல்லப்படுகிற கௌரவ உறுப்பினர் அவர்கள் நாளுக்கு நாள் ஒரு அறிக்கையை விட்டுக் கொண்டிருக்கிறார். உண்மையிலே அவர் இந்த நாட்டிலே ஒரு சமாதானத்தை விரும்பாத ஒருவராகத்தான் இருந்து செயற்படுகின்றார். இங்கு பேசுகின்ற இந்த நாட்டின் ஜனாதிபதியாக இருக்கலாம், பிரதமராக இருக்கலாம், அமைச்சர்களாக இருக்கலாம், நீங்கள் ஒவ்வொருவரும் சொல்லுகின்றீர்கள் இந்த நாட்டிலே வாழ்கிற அனைத்து இனங்களும் ஒற்றுமையாக வாழ வேண்டும் என்று சொல்லி, அந்த ஒற்றுமைக்கு மாறாக இருந்து செயற்படுபவர்கள் யார்? நாங்களா, சரத் விஜயசேகரை போன்ற இனவாதிகளா என்பதை நீங்கள் இனம் காண வேண்டும். அல்லது நீங்கள் அவர்களை போன்றவர்களுக்கு அவர்களுடைய மனநிலையை மாற்றம் கொண்டு வரக்கூடிய விடயங்களை நீங்கள் செய்ய வேண்டும். எனவே இந்த நாடு ஒரு சமாதானத்தை நோக்கிய நல்ல ஒரு அபிவிருத்தி பாதையிலே செல்ல வேண்டுமானால் முதலிலே இந்த இனங்களுக்குள் ஒற்றுமையை கட்டியெழுப்புங்கள். அந்த இனங்களுக்குள் ஒற்றுமையை கட்டியெழுப்புகிற விடயத்திலே நாங்கள் ஒன்றுபட்டு செயற்பட தயாராக இருக்கிறோம். 2009 இந்த நாட்டிலே ஒரு பாரிய இன அழிப்பு நடைபெற்றது. இந்த கால சூழலில் தான் 2009 நடைபெற்றது. ஆனால் இட்ட வரைக்கும் எங்களுடைய இனத்துக்குரிய தீர்வை தலைவர்கள் ஒரு நடவடிக்கை எடுக்காதவர்களாக தான் இருந்து கொண்டிருக்கிறார்கள். எனவே வாய்ப்பு தந்த மிக்க நன்றி கூறி விடைபெறுகின்றேன். நன்றி.
தேங்க்யூ. Honorable Kader Mastan, you have 8 minutes.
Bismillahir Rahmanir Rahim. Gaurava Talamidangam Urippinar Avargale, Ummaiyile namadu naattin indraiya thevaikkerpa ivvaraana thiruthangal namakku thevai. Andha adippadaiyila samurthi சம்பந்தமான இந்த கொடுப்பனவுடன் சமூர்த்தி பயனாளர்களுடைய வாழ்க்கை தரத்தை மேம்படுத்தும் விதமான இவ்வாறான மேலதிக அவர்களுக்குரிய சலுகைகள் வழங்கப்படுகின்றன. உண்மையிலேயே பாராட்டப்பட வேண்டிய விடயம். ஆனாலும் வறுமை கோட்டின் கீழ் உள்ள மக்களுடைய வாழ்வாதாரத்தை மேம்படுத்துவதற்கான இந்த திட்டம் இன்று தொடர்ச்சியாக பல வருடக்கணக்கில் அந்த மக்களுக்குரிய இந்த கொடுப்பனவுகள் கொடுப்பட்டிருந்தாலும் இன்று இந்த சமுர்த்தி பயன்பெறுகின்றவர்களில் வந்து நல்ல வசதியானவர்களும் இருக்கின்றார்கள். அதை நாங்கள் தொடர்ச்சியாக சம்பந்தப்பட்ட அமைச்சருடன் கூறிக்கொள்வதோடு எமது மாவட்டங்களிலும் நாங்கள் மாவட்ட ஒருங்கிணைப்பு தலைவர்கள் அடிப்படையில் இவ்வாறான மீள் பரிசீலனை இது சம்பந்தமாக அவருடைய தெரிவுகளில் மாற்றம் செய்ய வேண்டும் என்று பல முயற்சிகளை செய்து அதை ஓரளவுக்கு இன்று சீராக்கி கொண்டு வருகின்றோம். உண்மையிலே இதில் உண்மையில எமது மாவட்டங்களில் இருக்கின்ற அரச அதிகாரிகளும் அதே போல சமுர்த்தி உத்தியோகத்தரும் மிகவும் எம்முடன் ஒத்துழைத்து இந்த செய்திகளை செய்கின்றார்கள். அந்த வகையில் அவர்களுக்கு இந்த இடத்துல நன்றிகளை கூறிக்கொண்டாலும் அந்த தெரிவுகளில் தொடர்ச்சியாக முறைப்பாடுகள் வந்த வண்ணம் இருக்கின்றது என்ற அடிப்படைகளில் நினைக்கிறேன் எதிர்காலங்களில் இது சம்பந்தமான ஒரு நல்ல ஒரு செயலாக்கம் ஒரு செயல் திறனுக்கு நாங்கள் வரும் விதத்தில் இந்த தெரிவுகளை செய்யும் பொழுது நினைக்கிறோம் ஒரு எந்த அடிப்படைகளிலையும் மக்களுக்கு உரிய நன்மை சென்றடையக்கூடிய விதத்தில் அந்த தெரிவுகளை வெளிப்படைத்தன்மைகளாக எதிர்காலங்களில் நாங்கள் எல்லா இடங்களிலையும் தெரிவு செய்ய வேண்டும் என்று நாங்கள் கேட்டுக்கொள்றதோட அதோடு இந்த கொடுப்பனவுள்ளவோட பாரிய பிரச்சனை எமது பகுதிகளில் இருந்து அந்த கொடுப்பனவுள்ள வந்து சிலர் வெளியிடங்களுக்கு சென்றிருந்தால்கூட அவர்களோட முறைப்பாடுகள் வயதானவர்கள் தங்களுக்கு இந்த சமுர்த்தி கொடுப்பனவுகள் கிடைக்கவில்லை என்றும் அது சம்பந்தமாக உரிய அதிகாரிகளிடம் பார்க்கும் பொழுது பதிவுகள் கொடுப்பட்ட மாதிரியும் இருக்கின்றது. இது எல்லா இடங்கள்லையும் இல்லை, ஒரு சில இடங்களில். அதால் இவ்வாறான தவறுகளும் எதிர்காலங்களில் கவனிக்கப்பட்டு அதுகளும் நிவர்த்தி செய்யப்பட வேண்டும் என்று இங்கே கேட்டுக்கொள்வதோ அதற்குரிய முயற்சிகளையும் நாங்கள் மாவட்ட மட்டத்தில் எடுத்துக்கின்றிருக்கிறோம். கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, அதே போல உண்மையிலே சகல திட்டங்களும் இந்த மக்கள் இந்த சமுர்த்தி பயனாளிகளுக்கு உண்மையிலே சென்றடைகின்றது. இருந்தாலும் அவர்களுடைய வருடக்கணக்கில் அவர்களுக்கு உதவி திட்டம் வழங்கியும் ஏன் அவர்கள் தண்ணீர் அதாவது தாங்கள் சுயமாக உழைத்து வாழக்கூடிய நிலைக்கு வரவில்லை என்பது பற்றியும் நாங்கள் கட்டாயம் ஒரு மீளாய் செய்ய வேண்டிய நிலைமையில் இருக்கின்றது. ஏனென்றால் ஒவ்வொரு கிராம சேவையாளர் பிரிவுகள் எடுத்தாலும் கிட்டத்தட்ட கிராம சேவையாளர் சமுர்த்தி உத்தியோகத்தர் அதே போல அபிவிருத்தி உத்தியோகத்தர் என்று இருக்கின்றார்கள். அவர்கள் கட்டாயம் இந்த அரசு பல உதவிகள் சகல உதவிகளும் இன்று கிராம மட்டங்களில் இந்த சமுர்த்தி பயனாளிகளுக்கு பிறகுதான் சமுர்த்தி பயனாளிகள் பட்டியலில் காத்திருப்போருக்கு நாங்கள் அந்த லிஸ்டுகளை நாங்கள் தேர்வு செய்கின்றோம். அந்த அடிப்படையில் இன்று நாங்கள் அதை உரிய முறையில் இங்கு நாங்கள் வந்து இதை சமுர்த்தி திட்டங்களை செயல்படுத்துவதில் உள்ள இந்த குறைபாடுகளை நாங்கள் நிவர்த்தி செய்ய வேண்டிய நிலைமைகள் அதற்கு நாங்கள் கடும் அங்குள்ள அதிகாரிகள் மட்டத்திலிருந்து நாங்களும் எங்களுக்கும் நாங்கள் சம்பந்தமாக தொடரான நடவடிக்கை எடுத்தாலும் இதுகளில் வந்து உண்மையிலேயே நாங்கள் அதை பார்க்கணும். தொடர்ச்சியாக இந்த மக்கள் ஒன்றும் எதிர்பார்த்த சமூகமாக எதிர்பார்த்தவர்களாக வாழ்கிறார்கள். அந்த அடிப்படையில் இதுக்குரிய நல்ல ஒரு செயல் திட்டங்களில் இன்ஷால்லா எதிர்காலங்களில் நாங்கள் கொண்டு வர வேண்டும். அது சம்பந்தமாக நாங்கள் தொடர்ச்சியாக அரசாங்கம் அடிப்படையில் அமைச்சர் தொடர்ச்சியாக இது சம்பந்தமாக கவனம் எடுத்து நடவடிக்கைகள் எடுத்துக்கொண்டிருக்கின்ற அடிப்படையில் இன்னும் இதற்கு நாங்கள் முக்கியத்துவம் கொடுத்து எமது செயல்பாடுகளை நாங்கள் செய்ய வேண்டும் என்று இங்கு கேட்டுக்கொள்வதோடு இந்த காலகட்டத்தில் உங்களுக்கு தெரியும் சமூகங்களுக்கிடையில் முரண்பாடான நிலைமைகள் ஏற்பட்டு அது இங்கு பல அழிவுகளை ஏற்படுத்தி இன்று பெரும் ஒரு சமூகம் வந்து ஒன்றும் தங்களுக்குரிய உரிமைகள் கிடைக்கவில்லை என்றும் இன்னொரு சமூகமும் தங்களுடைய வாழ்க்கையிலேயும் அதாவது ஒரு காலகட்டத்தில் வெற்றி அடைந்தவர்களாக இருந்தாலும் கடந்த காலங்களில் நடவடிக்கைகளை வச்சு பார்க்கும் பொழுது தங்களும் நாட்டில் என்ன நடக்கின்றது என்று தெரியாத அளவுக்கு அவர்களுடைய ஆதங்கமும் இருக்கின்றது. அடிப்படையில் அதற்கு ஏற்றால் போல் இந்த தேசிய இன முரண்பாடுகளை நீக்கும் விதமாக நாங்கள் இந்த அதன் அடிப்படைகளில் சீர்குலைந்து போன இலங்கையின் அபிவிருத்தியில் பாரிய பின்னடைவை படுத்திய இந்த பிரச்சனைகளுக்கு முடிவு காணும் விதமாக எமது மேன்மை தங்கிய அதிமேதகு ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க அவர்கள் பல முயற்சிகளை
எடுத்துக்கொண்டு
அந்த முயற்சிகள் அடிப்படையில் நினைக்கின்றேன். தற்பொழுது எமது தமிழ் பேசும் பாராளுமன்ற பிரிவின் அடிப்படையில் வந்து தமிழ் பிரதிநிதிகளுடனான ஜனாதிபதி அவர்களுடைய சந்திப்பு தொடர் அதற்குரிய முயற்சிகள் உண்மையிலே பாராட்டப்பட வேண்டிய விடயங்கள். அதே அடிப்படைகளில் சில நேற்று சிலர் கருத்து தெரிவிக்கையில் ஒரு சமூகம் விடுவிக்கப்பட்டு விட்டது என்று. ஆனால் உண்மையிலே இந்த பிரச்சனை தமிழ் பேசும் மக்களுக்குரிய பிரச்சனைகளில் முதலாவது ஆக கூடுதலாக பாதிக்கப்பட்டவர்கள் அடிப்படைகளில் அவர்கள் தொடரான வேண்டுகோள் தொடரான போராட்டங்கள் அதுகளிட அளவுகளை வைத்து முதலாவது நினைக்கின்றேன் தமிழ் பாராளுமன்ற உறுப்பினர்களை எடுத்திருப்பார்கள். அடுத்தபடியாக அதே மாதிரி தமிழ் பேசும் ஏனைய பாராளுமன்ற உறுப்பினர்களான முஸ்லிம் பாராளுமன்ற உறுப்பினர்களையும் அடுத்ததாக விரைவாக மேன்மை தங்கி ஜனாதிபதி அவர்கள் சந்தித்து அவர்களுடைய பிரச்சனைகள் இந்த பிரச்சனைகள் இரண்டும் ஒன்று தான். தமிழ் பேசும் சமூகம் என்ற அடிப்படையில் கொஞ்சம் கொஞ்சம் ஏரியாவுக்கு போர் எடுத்தாப்புள் மாற்றங்கள் இருக்கலாம் என்ற அடிப்படைகளில் எதிர்காலங்களில்
அவர்கள்
நடவடிக்கை எடுப்பார்கள். அந்த அடிப்படையில் முக்கியமாக தீர்க்கப்பட வேண்டிய பிரச்சனைகள் வந்து எமது இந்த நாட்டுக்குள்ளேயே சமூகங்களுக்குள்ளே ஏற்பட்ட பிரச்சனைகள் கடந்த கால யுத்தத்தினால் இடம்பெயர்ந்த மக்கள் அதே போல விரட்டப்பட்ட மக்கள் அவர்களுடைய மீள்குடியேற்றங்கள் ஒன்றும் சரியாக முடிவடையவில்லை. அதற்குரிய ஏற்பாடுகள் நடக்க வேண்டும். அதே போல நிர்வாக அலகுகளில் உள்ள பிரச்சனைகளுக்குள்ள முடிவுகள் அதே போல அந்த பகுதியில் இருக்கின்ற வனப்பிரதேசம் தொல்பொருள் பாதுகாப்பு வளையம் என்று அங்கு அந்த நில அபகரிப்பு தான் ஒரு பாரிய பிரச்சனையாக இருக்கின்ற அடிப்படையில் அண்மையில் நாங்கள் ஜனாதிபதி அவர்களை வவுனியாவுக்கு எமது வட மாகாணத்துக்கு கொண்டு போய் சென்று அந்த விளக்கங்களை கூறிய பொழுது விரைவாக யுத்தகால பகுதிகளில் மக்கள் பிரதிநிதிகளோ அல்லது அரசு அதிகாரிகள் மக்களிடம் கலந்தாலோசிக்காமல் செய்யப்பட்ட அந்த கெசட்களை அதற்குரிய தன்மைகளை பார்த்து மக்களுக்கு தேவையானவைகளை மக்கள் குடியிருந்தவைகளை மக்களுக்கு விடுவித்து தருவதாக கூறியிருக்கிறார்கள். நல்ல அறிகுறி. அந்த அடிப்படையில் இவ்வாறான முயற்சிகளுக்கு எதிர்தரப்பில் இருக்கின்ற அனைத்து தமிழ் பேசும் பாராளுமன்ற உறுப்பினருடைய ஒத்துழைப்புகள் இருக்கும் பொழுது நாங்கள் இவ்வாறான நல்ல செயல் திட்டங்களை நாங்கள் வெற்றிகரமாக முன்னெடுத்து சென்று வெற்றிகரமாக நாங்கள் முடிக்கலாம் என்ற அடிப்படையில் உங்கள் அனைவருடைய ஆதரவுகளையும் தருமாறு கேட்டவனாக நிறைவு செய்கின்றேன். நன்றி.
தேங்க்யூ. மீலங்கட்ட கரு சாந்த பண்டாரமத்துவா ஒவ்வொருத்தமாட்ட வினாடி நாயக்க வினாடி நமய கதாத்தினோ கரு சபாநாயகத்துவமணி அது தின நியமித்த கட்டயத்து அவசன் வனத்தை சபாவ காலை தீர்க்கிறீம் சந்தா சபா
வழங்குங்க
சுத்தி கரு சாந்த பண்டாரமத்துவா ஒவ்வொருத்தமாட்ட வினாடி நமய காலை அத்தினோ
உலாசனை கரு சபாபத்துவமணி விசேஷம் மே விஷய அதால கதாக்கரான மத்தேன் මම මේ සභාවේ විශේෂ අවධානය යොමු කරන්න ඕන කාරණයක් තිබෙනවා මේ වනවිට අපි එක වතාවක් නවත්තලා නැවත වතාවක් ඒ වැඩ කටයුතු ආරම්භ කරලා තිබෙනවා කවුරුත් දන්නවා මේ රටේ තුන්වෙනි රාජධානිය දඹදෙණිය ශ්‍රී දළදා වහන්සේ වැඩ හිටපු පුණ්‍ය භූමිය ඉතින් ඒ නිසා මේ ප්‍රදේශය ඉතාම සංවේදී ප්‍රදේශයක් මේ ප්‍රදේශයේ තියෙනවා වඩුවකෙටු ගල මේ වඩුවකෙටු ගලේ පාදම කොටස කළුගල් කඩීමේ මුවාවෙන් ඉතාම විශාල විනාශයක් මේ වෙනකොට කරගෙන යනවා මේ පිළිබඳව මේ පාර්ලිමේන්තුවේම කතා කරලා විශේෂ භාර අමාත්‍යවරයා හැටියට විදුරු වික්‍රමනායක මැතිතුමා ඒ ස්ථානයට ගිහිල්ලා නිලධාරීන්ට උපදෙස් දීලා අපිත් කතා කරලා ඒ කාර්යය නවත්තලා තිබුණේ. ඊට පසුව දැන් ආයේ මාස ගානකට පස්සේ හොරෙන්ම නැවත ඒ වැඩ කටයුතු ආරම්භ කරලා. එතකොට ගරු සභාපතිතුමනි අපි මහජන නියෝජිතයෝ හැටියට ඒ ප්‍රදේශයේ රාජ්‍ය ඇමතිවරයා හැටියට සම්බන්ධීකරණ කමිටුවේ සභාපතිවරයා හැටියට අදාළ නිලධාරීන්ට මොනතරම් කීවත් ඒ නිලධාරීන් කිසිම දෙයක් ඒවා පිළිබඳව සැලකිල්ලට ගන්න නැතුව මේ මේ අපි මේකත් මතක් කරන්න ඕනේ. මොකද සමහර අය විවිධ අයට චෝදනා කරනවා. නමුත් මේ මේ සඳහා අවසරය ලබා දීලා තියෙන්නේ 2019 යහපාලන ආණ්ඩුව වෙලාවේ දැන් විපක්ෂ ඉන්න පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් මූලික වෙලා තමයි මේකට අවශ්‍ය අනුමැතිය ලබා දෙන්න උදව් කරලා තියෙන්නේ. ඉතින් ඒක නැවත දීර්ඝ කරලා තියෙනවා. නැවත දීර්ඝ කරන්න පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුවේ අවසරය දීලා තිබෙනවා. ඒ වගේම භූවිද්‍යා හා පතල් කැණීම් කාර්යංශයේ අවසරය දීලා තියෙනවා. ඉතින් මෙච්චර මේ සංවේදී ප්‍රදේශයක මේ වගේ සංවේදී කලාපවල ඒ කටයුතු කරද්දී එහෙම කිසිම ප්‍රාදේශීය මට්ටමේ කිසිම කෙනෙක්ගෙන් අහන්නේ නැතුව ඒ ආයතන විසින් කොළඹ ඉඳලා මේ විදිහට අනුමැතිය ලබා දුන්නාම ඒ ප්‍රදේශවල දැඩි ප්‍රශ්නයක් ඇති වෙනවා. දැන් අපේ රජමහා විහාරයේ අපේ පොඩි හාමුදුරුවෝ ඒ වගේම ඒ ප්‍රදේශයේ අපේ තරුණයන් උද්ඝෝෂණ ගණනාවක් මේ සම්බන්ධ කරා. ඒ අය අපි දිහාත් වැරදි විදිහට බලනවා. අපිට චෝදනා කරනවා මෙයා හොයන්න බලන්නේ නැද්ද කියලා කතා කරනවා. ඔවුන්ගේ පැත්තෙන් ඒක සාධාරණයි. හැබැයි අපි කියන්න ඕනේ හැම කෙනෙකුටම කියලා මේ වගේ ප්‍රසිද්ධියේ මේ පාර්ලිමේන්තුවේ කතා කරන්න ඕන ප්‍රශ්න නෙමෙයි. නමුත් මේ ආයතන ප්‍රධානීන් මේ නිලධාරීන් කිසිම විදියකට අපි කතා කරද්දී මොකක් හරි උත්තරයක් දීලා හරියට බලන්න ඇමතුමා කියලා අනිත් පැත්තෙන් ඒ අයට උදව් කරනවා. අපේ උද්ඝෝෂණය ගෙනිච්ච එකත් හොඳයි. මොකද උද්ඝෝෂණය කරපුවාම ඒක මහජන විරෝධයක් කියලා දන්නවා. නැත්නම් අපි පෞද්ගලිකව මේකට මැදිහත් වුණාම හිතනවා වෙනත් අරමුණ සඳහා ඒ අය නියෝජනය කරන දේශපාලන පක්ෂ අනුව අපි ඒවට විරුද්ධව කතා කරනවා කියලා සමහර විට කල්පනා කරනවා. අපිත් එක්ක පෞද්ගලික වෛරින් ගොඩ නැගෙනවා. ඒ නිසා තමයි මම උද්ඝෝෂණ වෙනකනුත් මේ අවස්ථාව බලාගෙන හිටියේ. දැන් ඒක එක පැත්තකින් පුරාවස්තු විනාශ කරනවා, අනිත් පැත්තෙන් විශාල මහජන පීඩනයක් වෙලා තියෙනවා. එතකොට මේ සඳහා මේ මහජන පීඩනය සම්බන්ධයෙන් පෞද්ගලික නඩුපවරේ කරලා තියෙනවා, අධිකරණයට ගිහිල්ලා තියෙනවා. ඒ නිසා කරුණා කරලා මම විදුර වික්‍රමනායක මැතිතුමාට ඉල්ලා සිටිනවා, ආරාධනා කරනවා ඔබතුමා නැවත වතාවක් මේ ස්ථානෙට එන්න, ඇවිල්ලා පරීක්ෂා කරන්න, මේ වැරදි විදියට අවසර බලපත්‍ර දීලා තියෙන අයට නිසි විනය ක්‍රියාමාර්ගත් ගන්න කියලා මම ඉල්ලා සිටිනවා. ඒ විතරක් නෙමෙයි පරිසර ඇමතුමා, මම පරිසර ඇමතුමාට පෞද්ගලික අවස්ථා දෙකකදී මතක් කරා. ඒ පුරාවිද්‍යා විශේෂයෙන්ම භූවිද්‍යා පතල් දෙපාර්තමේන්තුවේ ඒ අයගේ විශේෂයෙන්ම මේකට කොයි ආකාරයෙන්ද බලපත්‍ර දුන්නේ කියලා බලලා පැහැදිලි පරීක්ෂණයක් කරලා විමර්ශනයක් කරලා ඒ සම්බන්ධව විනය ක්‍රියාමාර්ග ගන්නත් කියලා මම මේ අවස්ථාවේ විශේෂයෙන්ම ඉල්ලා සිටින්න කැමතියි. මේක සම්බන්ධව මොකද උද්ඝෝෂණ පවත්වන තැන් වලට අපිට යන්න බෑ රාජ්‍ය ඇමතිවරයා හැටියට. නමුත් මේ අවස්ථා කීපයකදී උපදේශක කාරක සභාවලදී ඒ වගේම මේ පාර්ලිමේන්තුවේදී ඒ කතා කරලා නවත්තලා තියෙන ඒවා නැවත ඒ බලපත්‍ර දීර්ඝ කරන්න ලබා දෙන නිලධාරීන්ට මගේ දැඩි විරෝධය මේ අවස්ථාවේදී පළ කරන්න කැමතියි. ඊළඟට විශේෂයෙන්ම අද මේ සුභසාධන ප්‍රතිලාභ ගෙවීමේ යෝජනා ක්‍රමය ක්‍රියාත්මක කිරීම පිළිබඳව අපි ඉතාම සතුටු වෙනවා. විශේෂයෙන්ම ගරු ජනාධිපතිතුමා මුදල් අමාත්‍යවරයා හැටියට ඒ වගේම අපේ රාජ්‍ය අමාත්‍යවරු දෙන්නත් ඒ අදාළ නිලධාරීන් මැදිහත් වෙලා මේ ආධාර ලබා දීමේ ක්‍රමේ වෙනසක් ඇති කිරීම සම්බන්ධව කටයුතු කරලා තිබෙනවා. විශේෂයෙන්ම අපේ රට තුල සුභසාධන ප්‍රතිලාභ ලබා දීමේ ක්‍රමේ වෙනසක් අවශ්‍ය වෙලා තිබුණා. විවිධ හේතුන් නිසා සමෘද්ධි ප්‍රතිලාභී ලැබෙන කොටසක් ඉන්නවා. ඒ වගේම සමෘද්ධි ප්‍රතිලාභ ලැබිය යුතු එහෙත් ආධාර කිසිවක් නොලැබෙන පිරිසක් ඉන්නවා. ඒ නිසා ඒ අයට සාධාරණයක් ඉස්සර කරන්න අවශ්‍ය සුදුසු වෙලාවක් කියලා අපි විශ්වාස කරනවා. පසුගිය කාලය තුලදී මේ සමීක්ෂණය කරා. ඒ සමීක්ෂණය තුල ඒ තොරතුරු මත ඉදිරියේදී විශාල පිරිසකට ඒ ප්‍රතිලාභ ලබා දීමේ ක්‍රමවේදය අපි සභාවේ හැමදෙනාම කතා කරපු නිසා ඒ පිළිබඳව දීර්ඝ වශයෙන් කතා කරන්න බලාපොරොත්තු වෙන්න ඒ සම්බන්ධයෙන් අවශ්‍ය කටයුතු සූදානම් කරලා තිබෙනවා. ඒ වගේම දැන් සමහර අය ප්‍රකාශ කරා මේ තත්ත්වය තුළ සමෘද්ධි ව්‍යාපාරයට නැත්තම් සමෘද්ධි වැඩසටහනට ප්‍රශ්නයක් වෙනවා කියලා. සමෘද්ධි අපිත් මේ පිළිබඳ හොයා බැලුවා. මොකද අපිත් සමෘද්ධි වැඩසටහන් එක්ක ඉතාම සමීපව කටයුතු කරන අයසා සමෘද්ධි ව්‍යාපාරය බිහි කරන්න පොදුජන එක්සත් පෙරමුණ ආණ්ඩුව බිහි කරන්න කටයුතු කරපු අය හැටියට පොදුජන එක්සත් පෙරමුණේ ආරම්භක පියවරක් හැටියට ආරම්භ කරපු මේ සමෘද්ධි ව්‍යාපාරය පිළිබඳව අපේ විශාල ලේ නාතිකමක් තියෙනවා. ඒ නිසා අපි නිරන්තරයෙන් මේ සමෘද්ධි වැඩසටහනට මොකද වෙන්නේ සහ ඒ ක්‍රියාමාර්ග පිළිබඳව සොයා බලනවා. ඒ නිසා ගරු ජනාධිපතිතුමත් කිව්වා, ඒ වගේම අපේ රාජ්‍ය අමාත්‍යතුමාලා සියලු දෙනාත් ප්‍රකාශ කරා විශේෂබාර මේ සමෘද්ධි වැඩසටහනට කිසිම හානියක් වෙන්නේ නැහැ. ඇත්තම මේ මුදල් ආධාර ලබා දීමෙන් පමණක් පවුලක් සවිබල ගන්නන්න බෑ. එදෙනදා කටයුතු වලට අවශ්‍ය මුදල් ඒ අගහික කම් වලට ඒවා පාවිච්චි කරන්න පුළුවන්. හැබැයි පවුලක් සවිබල ගන්නන්න නම් ඊට එහා ගිය වැඩසටහනක් ක්‍රියාත්මක කරන්න ඕනේ. ඒ වැඩසටහන ක්‍රියාත්මක කරන්න පුළුවන් වෙන්නේ සමෘද්ධි වැඩසටහන තුලයි. ඉතින් ඒ නිසා සමෘද්ධි වැඩසටහනත් ආරක්ෂා කරගෙන මේ සමාජ සුභසාධන ප්‍රතිලාභ ලබා දීමේ ක්‍රමවේදය ක්‍රියාත්මක කිරීම තුළින් මේ කාර්යයන් දෙකම අපට ඉෂ්ට කරගන්න හැකියාව ලැබෙනවා. ඒ වගේම එක පැත්තකින් මේ ජූලි මාසෙ ඉඳලා ආරම්භ කරන සමාජ සුභසාධන ප්‍රතිලාභ ලබා දීමේ වැඩසටහන පමණක් නෙමෙයි, අද මේ වෙනකොට ක්‍රියාත්මක කරන සමෘද්ධි වැඩසටහන පමණක් නෙමෙයි, මේ අවස්ථාව වෙනකොට ගරු ජනාධිපතිතුමාගේ නායකත්වයෙන් විශේෂයෙන්ම ආධාර සහනාධාර ක්‍රම රාශියක් මේ ආර්ථිකයත් එක්ක අහිණයට පත් වෙලා ඉන්න
පිරිස වෙනුවෙන් ලබා දීම විනාඩි දෙක කාලයක් තියෙනවා.
පිරිස වෙනුවෙන් ලබා දීම සඳහා කටයුතු කරමින් ඉන්නවා. දැන් බිලියන 20ක් වියදම් කරලා විශේෂයෙන්ම අපේ අඩු ආර්ථිකයක් තියෙන පවුල් සඳහා සහල් ලබා දීමේ වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරනවා රට පුරාම. ඒක ඒ ජනතාවට විශාල ශක්තියක්. මේක සමහර අය විවේචනය කරනවා නම් දැක්කා. සමහර අය මුහුණුපතේ දාලා තියෙනවා මේකට විවේචන ඉදිරිපත් කරලා. එතකොට ඒ වගේ ඒ විවේචන ඉදිරිපත් කරලා ඉන්න අය කවුද කියලා හොයලා බලපුවාම මේ රට බාර ගන්න ඉන්න ඉදිරියට බාර ගන්නම් කියලා කියන අය නියෝජනය කරන දේශපාලන පක්ෂ. ඒ පක්ෂ නියෝජිතය තමයි මේ වැඩසටහන අමුවේ පතුරු ගහන්නේ. හැබැයි ඔවුන් මොකද එහෙම කරන්න හේතුව මෙහෙම ජනතාවට ප්‍රතිලාභ ලැබෙනකොට ඒ ජනතාව ප්‍රතිලාභ ලැබිලා ඔවුන්ගේ ජීවන තත්ත්වය උසස් වෙනකොට තමන්ගේ දේශපාලන අරුමිනිතු කරගන්න බෑ. සමහර අය කැමති තෙල් නැතුව පෝලිං තියනවට, සමහර අය කැමති ගෑස් නැතුව පෝලිං තියනවට, සමහර අය කැමති පැය 10-12 විදුලිය කැපෙනවට, සමහර අය කැමති බේත් ටිකක් ගේන්න සල්ලි නැතුව අපේ රෝගීන් ටික දුක් විඳිනවට, ඒ නිසා ජන පීඩනයක් ඇති වෙනවට, පාසල් ටික වහලා දානවට, මේ රටේ අවුල් ජාලයක් ඇති වෙනවට කැමති මජර දේශපාලන පක්ෂ මේ රටේ ඉන්නවා. ඒ අය බලනවා ඒ පීඩනය මතින් බලය ලබා ගන්න. ඒ නිසා මේ හැම ලබා දෙන ජනතාවට ශක්තිය ලබා දෙන හැම ක්‍රමයක්ම අද විවිධාකාර විදිහට විවේචනය කරනවා. ඒවා අපි පැහැදිලිව හෙලා දකිනවා. ඒ නිසා එක පැත්තකින් අද ගොවියා ශක්තිමත් කරන්න, ගොවියට අපේ රජය මගින් රුපියල් 100ක වීකිලෝකක් ලබාගෙන ඊට පස්සේ අපේ මධ්‍ය පරිමාණ මෝල් හිමියා ශක්තිමත් කරන්න ඔහුට ඒ අවස්ථාව ලබා දීලා ඒ අඩු ආදායම් ලාභී අයට පුංචි හයියක් වෙන්න ඒ ප්‍රදානයන් කරගෙන යන්නේ. අනිත් පැත්තෙන් ගොවියව ශක්තිමත් කරන්න මේ වෙනකොටත් මඩ පොහොර ටික නොමිලේම ලබා දීලා ඉවරයි. ඒ වගේම යූරියා අඩු ආදායම් ලාභී අයට මේ වෙනකොට දෙමින් පවතිනවා දීලා අවසන් කරලා තිබෙනවා. ගිය අවුරුද්දේ අපි ජනාධිපතිතුමාට කිව්වා විශේෂයෙන්ම ඉල්ලා සිටියා කෘෂිකර්ම ඇමතිතුමාගෙනුත් ඉල්ලා සිටියා බණ්ඩි පොහොර එහෙම නැත්නම් MOP ජනතාවට ගොවි ජනතාවට ගන්න බෑ 19,500යි හොන්ඩරයක්. ඒ නිසා ඒක අඩු කළ යුතුයි කියලා ඒ ඉල්ලීම ජනාධිපතිතුමා පිළිගත්තා. ඒ ඉල්ලීම කෘෂිකර්ම ඇමතිතුමා පිළිගත්තා. ඒ පිළිගැනීමත් එක්ක මේ කන්නේ වෙනකොට ඒක රුපියල් 5000ට වඩා අඩු මට්ටමට ගෙනල්ලා ගොවි ජනතාවට විශාල ශක්තියක් ලබා දීලා තියෙනවා. ඒ නිසා මේ සමාජ සුභසාධන ප්‍රතිලාභ පමණක් නෙමෙයි, මොන ආර්ථික අපහසුතා තිබුණත් අඛණ්ඩව සමෘද්ධි ලබා දුන්නා වගේ ඒ ජනතාවට ලබා දෙන ප්‍රතිලාභ වගේම අද ගොවි ජනතාව ශක්තිමත් කරන්නත් අනිත් අංශ වෙනුවෙනුත් ඒ අවශ්‍ය සහයෝගයේ ශක්තිය ලබා දීලා තියෙනවා. ඒ නිසා අපි විශේෂයෙන්ම ස්තුතිවන්ත වෙනවා ඒ පිළිබඳව. ඒ වගේම ඉදිරි කාලය තුලදී මේ ප්‍රතිලාභ ලබා ගැනීම වගේම අපි හැම අවස්ථාවකදීම ඒ අඩු ආර්ථිකයක් ඇති පවුල් වලින් ඉල්ලා සිටියේ මේ මට්ටමේ හැමදාම ඉඳ කල්පනා කරන්න එපා. හැමදාම ආධාර ලබා ගන්න පවුලක් බවට පත් වෙන්නේ නැතුව විශේෂයෙන්ම තමන්ගේ දරුවන්ට හොඳ අධ්‍යාපනයක් දීලා ඒ දරුවන් ව්‍යවසායකයෝ බවට පත් කරලා ව්‍යාපාරිකයෝ බවට පත් කරලා එහෙම නැත්නම් පෞද්ගලිකංශේ හෝ රාජ්‍යංශේ යම්කිසි සේවාවක් සපයන්න පුළුවන් පුජ්‍යලෙක් බවට පත් කරලා පවුලේ ආර්ථිකය ශක්තිමත් කරන්න පුළුවන් බටමිටාව නිර්මාණය කරන්න අදිස්ථාන කරගන්න කියලා අපි හැම වෙලාවෙම මේ ජනතාව වෙනුවෙන් ඉල්ලා සිටිනවා. බොහොම ස්තුතියි.
තමයි ස්තුතියි.